देव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रवहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
श्रीमद् राजचन्द्रवचनामृत आंक 269 राड़ज भाद्रपद 1947 कृपणदेव पर्युषण कावीठा मां आसपास करी राड़ज नी अंदर विराजमान छे। वड़वा थी 3-4 किलोमीटर दूर नु स्थान छे અને ત્યાં આ એક સાથે આપણે જે ચાર પદનો સ્વાધ્યાય કર્યો, 20 દોહરા, યમ નિયમ, જળ ચેતનના લક્ષણ અને જ્ઞાનનું સ્વરૂપ, જીનવર કહે છે જ્ઞાન, એ જ રાડજની અંદર એક પત્ર છે। કૃપાળુદેવ પારસીના બંગલામાં બિરાજમાન હતા, એટલે એ કંઈ એણે જે સદગ્રસ્તને ત્યાં હશે એમણે એક પ્રશ્ન ઉત્તર એમના ધર્મગ્રંથમાંથી મૂક્યો છે, પછી એનું અનુવાદ પોતે કરીને આપ્યો છે। ફલદઈ જીસ ક્રાંદી ઇસ્નો, આ પ્રશ્ન છે, એનો ઉત્તર છે આઝલ નાયદી, અર્થ મૂક્યો છે પ્રથમ જીવ ક્યાંથી આવ્યો, એનો જવાબ છે અક્ષરધામથી, આથે જીસ જશે ખરા, અંતે જીવ જશે ક્યાં, જશે થ્રા, જશે ત્યાં, થેપે ફ્યાર ખે, તેને પમાય કેમ, હદ ધુલુદી સદગુરુથી। છેવટનો ખુલાસો એ છે કે હવે એમાંથી જે જે પ્રશ્ન ઉઠે તે વિચારો, એટલે ઉત્તર નીકળશે, અથવા અમને પૂછી જાઓ એટલે ખુલાસો કરી આપીશું। ધર્મની અંદર જુદી જુદી કલ્પના મૂકી હોય છે અને જીવ એના તત્વ ઉપર વિચારણા કરે અને એની અંદર કંઈ ને કંઈ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય, એટલે અહીંયા એ સદગ્રસ્તએ આ કોઈ જ્ઞાની મહાત્મા આપણે ત્યાં આવ્યા છે એવો એમને ભાસ થયો, એટલે પોતાના ધર્મશાસ્ત્રમાંથી એમણે આ પ્રશ્ન અને ઉત્તર એ મૂક્યા છે। તો કૃપાળુદેવે એને આ અનુવાદ કરી આપ્યો છે અને ખુલાસો આપ્યો છે કે એમાંથી જે જે પ્રશ્ન ઉઠે તે વિચારો, એટલે ઉત્તર નીકળશે। સમજવાનું આ છે કે કોઈ પણ સત્પુરુષનો બોધ વાંચીએ ત્યારે એ બોધ વાંચતા વાંચતા એમાંથી જે જે પ્રશ્ન ઊભા થાય, એટલે એમાંથી જે જે પ્રશ્ન ઉઠે એ વિચારવા, અને વિચારવાથી એના ઉત્તર પણ મળે। પણ જીવ વિચાર કેવી રીતે કરવો તે જાણતો નથી। આ જીવની મોટી મુસીબત એ છે કે એને વિચારતા નથી આવડતું, અને આપણને હજી વાત બેસતી નથી કે આપણને વિચારતા નથી આવડતું। આપણે બીજાને કહીએ કે એને કાંઈ વિચાર નથી, એને કાંઈ વિચાર આવડતો નથી, નાનાને આવડતો નથી, આપણા સમવયસ્ક નથી આવડતો, આપણા પાડોશીને વિચારતા ન આવડે, આપણા ધંધાની અંદર બીજા એને વિચારતો ન આવડે, કર્મચારીઓને એમ થાય કે બોસને વિચારતા નથી આવડતું, બોસને એમ થાય કર્મચારીને નથી આવડતું, સગા સંબંધીમાં એમ થાય કે વહેવા વહેલામાં કે ભાણિયાને મામાને કોઈને કાંઈ વિચાર જ નથી, વિચાર જેને આપણને જ હોય, આવું સામાન્ય રીતે લાગે છે। જ્ઞાની પુરુષ કહે છે મુશ્કેલી એ છે કે જીવને વિચારતા નથી આવડતું, કારણ કે ગમે તે પ્રકારની મનની કલ્પના અને તરંગના આધાર ઉપર, તર્કને અનુમાનના આધાર ઉપર એ જે જે કંઈ કરે એ વિચાર નથી। વિચારને સત્યતાનો આધાર જોઈએ, યથાર્થતાનો આધાર જોઈએ, यथार्थ विना सत्यता विना यथार्थ विचार आवी शके नहीं। जे कई आवे ते तरंग छे, जे कई आवे ते तरंग छे, तर्क छे। अने जे आवी रीतनु अपनु जे विचारवानु थाय छे ए विचार परिस्थिति बदलाता, संजोगो बदलाता, कारण बदलाता, निमित्त बदलाता, अपनी वात खोटी ठरे। ए कोई दी कदापि शाश्वत होई शके नहीं। कारण के आपणे जे भूमिकामां विचार्युं अने कोई बे नवी माहिती आवी एटले आपणो विचार खोटो। सवारे करेलो विचार सांजे खबर पड़े के ओहो आनु तो आम हतुं અને આપણે તો આમ વિચારતા તો આપણો વિચાર ખોટો। સામાન્ય રીતે જીવને આ પ્રકારનું કલ્પના, જલ્પના, તરંગ, અનુમાન, તર્ક, આના ઉપર ચાલનાર જીવની અંદર એક ભ્રાંતિ છે કે હું વિચારું છું। વિચાર કરવો એટલે કૃપાળુદેવે લખ્યું છે સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ કર્યા સિવાય વિચાર ઘણું કરીને ઉત્પન્ન થતો નથી। વિચાર તત્વની વિચારણામાંથી જ થાય। આત્મસિદ્ધિની અંદર છ પદની પ્રતિષ્ઠા કર્યા પછી એ સદગુરુ શિષ્યને કહે છે અંતમાં છેલ્લે કે બીજું કહીએ કેટલું, કહેવાનું હતું તે હવે બધું તને કહી દીધું છે, હવે કર વિચાર તો પામ। જો આના આધાર ઉપર જે જે પ્રશ્નો એમાંથી ઉઠે એનો જ વિચાર કરવામાં આવે તો તું પામી શકીશ। એમાંથી જે જે પ્રશ્ન ઉઠે તે વિચારો એટલે ઉત્તર નીકળશે। શું વિચારવાનું? સત્પુરુષોએ કહેલો બોધ, એ વિચારવાથી યથાર્થ જો વિચારણા થાય તો એમાંથી જ એ વિચારણાનો જવાબ મળે। આત્માના છ પદની વાત સદગુરુએ કહી છે તો એ જ વિચારવામાં આવે, એના ઉપર જ વિચારની માંડણી હોય તો એમાંથી જ તને કર વિચાર તો પામ। ત્યાં પામ શબ્દ છે, જાણ શબ્દ નથી। કર વિચાર તો જાણ શબ્દ નથી કે તું જાણીશ મને આ વિચારમાં ઊભી થયેલી આશંકાઓ છે। જે આશંકાઓ હશે એ તો દૂર થશે જ, જાણવાનું તો પૂરું થશે, અહીંયા તો વાત પામવાની છે। બહુ મોટો તફાવત છે જ્ઞાની પુરુષના બોધથી વિચારણા કરવાથી। માત્ર આપણી જાણકારી નથી વધતી, આપણી પ્રાપ્તિ વધે છે, આપણી ઉપલબ્ધિ વધે છે, આપણને એની ફલશ્રુતિ મળે છે। એમણે જે કહ્યું છે તે આપણને અનુભવમાં આવે છે। કર વિચાર તો પામ, આ જબરજસ્ત સૂત્ર છે। આ જેવો તેવો શબ્દ નથી કે કર વિચાર તો પામ। આપણે તો વિચાર કરીને જાણ્યું અને જે જાણ્યું તો બધું ફોક, કારણ કે ખોટા વિચાર, કલ્પનાના વિચાર, તરંગના વિચાર, એનાથી મળેલી જાણકારી ટકી શકતી, સત્યની ઉપલબ્ધિ થતી નથી। અને આપણને વી ગેટ નથિંગ। વિચાર સમયે સમયે આવે છે ને, એક એક મિનિટે। વિચાર વિના આપણે કેટલો સમય રહ્યા હશું આ 50-60 વર્ષના આયુષ્યમાં? ઉપલબ્ધિ શું? ઝીરો। હું તો 60 વર્ષ તે વિચાર કરું છું, 70 વર્ષ તે વિચાર કરું છું। આ 70 વર્ષના વિચારની પ્રક્રિયા, 70 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, એ વિચારની પ્રક્રિયાનું પરિણામ શું? આપણામાં આપણે ક્યાં ઉભા છીએ? કયું તત્વ એવું છે કે છાતી ઠોકીને આપણે કહી શકીએ કે આની મને ઉપલબ્ધિ થઈ છે? કાંઈ નહીં, ઝીરો હજી। દેહાધ્યાસ નાના બાળક હતા ત્યારે હતો અને આજે પણ છે, કાંઈ ફેર પડ્યો નથી। સંસારને ત્યારે પણ વાલ કરતા હતા, આજે પણ કરીએ છીએ। હા, શબ્દોમાં બધું આપી નાટક આવી ગયું બધું। આ સંસાર તો કાંઈ હસાર છે, ખારો ઝેર છે ભાઈ, કોઈ કંઈ ભેગું લઈ આવવાનું નથી। બધી વાત કરી તે કેટલું ચડ્યું? કાંઈ નહીં, ઉપલબ્ધિ શૂન્ય। 70-70 વર્ષના વિચારની ઉપલબ્ધિ શૂન્ય, કંઈ હાથમાં આવ્યું નહીં। કારણ કે વિચાર કર્યા એ કેવા કર્યા? ઓલો એક ભાઈ હતો પંડિત, શાસ્ત્રી ગામ આખામાં કથા કરે, બધાને ઉપદેશ આપે, શાસ્ત્ર ભણે ને ભણાવે, પણ રોજ હવારના પોરમાં પાણીનો લોટો લઈ અને ઓટે દાંતણ કરવા બેહે અને ઓલા ભગાની ભગરી ભેંસ અહીંયાથી નીકળે અને સરસ મજાના સિંગડા ભેંસને, ભેંસ કદાવર. અને આ રોજ વિચાર કરે કે આ ભેંસના સિંગડામાંથી આપણું પસાર થવાય કે ન થવાય. છ છ મહિના સુધી વિચાર કરી અને એક દી તો ભાઈએ માર્યો ઠેકડો અને એમાં ભેંસના સિંગડામાં હલવાઈ ગયો. પછી ભેંસ તો થઈ ભૂરાઈ અને ભૂરાઈ ભેંસ ચારેય બાજુ ગામની અંદર દોડાદોડ કરીને પંડિતજી કે બચાવો બચાવો બચાવો. ત્યાં ઓલો ભગો આવ્યો લાકડી લઈને, ભેંસને વારી અને પંડિતજીને બહાર કાઢ્યા અને પછી બધું કાઢીને શાંતિથી પછી કીધું. પછી ભગાએ કીધું, પંડિતજી બીજું તો કાંઈ નહીં પણ મને એક પ્રશ્ન થાય છે, મને એક જવાબ આપો કે તમારા જેવા ભણેલા ગણેલા આવા શાસ્ત્ર ભણેલા લોકો, આ તમને કઈ વિચાર નો આવ્યો કે ભેંસના સિંગડામાં માથું નો ગલાય? પંડિતજીએ જવાબ દીધો કે મૂરખ, છ છ મહિનાથી આ વિચાર કરું છું, કઈ એમને માથું રાખ્યું છે? હું આજકાલનો કઈ વિચાર, મેં છ મહિનાથી આ રોજ બેસું, રોજ તારી ભેંસ અહીંથી પાણી પીવા નીકળે, રોજ મારે દાંતણ કરવાનો ટાઈમ, અને રોજ હું બરોબર જોઉં, માપ જોઉં, સાઈઝ જોઉં, મારું શરીર જોઉં, એના સિંગડા જોઉં. અરે બધી રીતે છ મહિનાના વિચાર પછી મેં આ કર્યું છે. તું મને એમ કેમ કે વગર વિચાર્યું પગલું ભર્યું છે? આ મેં વિચાર કર્યો છે. આ બસ અનાદિકાળથી વિચારમાં આપણે આ સંસારમાં પરિભ્રમણ કરીએ છીએ. આપણો વિચાર આ પંડિતના પોથી માયેલો વિચાર છે કે સંસારની સંસાર રૂપી ભેંસના સિંગડામાં આ માથું નાખ્યું છે, હજી નીકળતું નથી. અને પાછું કહી છીએ એમ કે અમે જે કંઈ કરીએ છીએ એ બધું વિચાર. કોઈથી આપણને થયું છે કે મારું સમસ્ત જીવન અવિચારમાં ચાલે છે? અને અવિચારમાં ચાલે એટલે ધંધડા વિના, કઈ કોઈ પરિણામનો વિચાર નહીં, કોઈ કાર્યનો વિચાર નહીં, કોઈ એનું આગળ પાછળનો વિચાર નહીં, કોઈ તથ્ય સત્યનો વિચાર નહીં. બસ આ સંસારમાં આપણે એ જ રીતે રખડીએ છીએ, કોઈ જાતનો વિચાર નથી કે આ સંસાર એ મારા સુખનું કારણ છે, પરિગ્રહ એ મારા સુખનું કારણ છે, રાગ દ્વેષ એ મારા સુખનું કારણ છે. બંધાતો જ જાય છે, બંધાતો જ જાય. ક્યાંક બાંધ પાસ હળવા પડે પરિસ્થિતિના કારણે, લાચારીના કારણે, મજબૂરીના કારણે, અકામ નિર્જરા કરતો કરતો જીવ. જ્ઞાની પુરુષો કહે કે ઓલા ઘટના ન્યાય એ પાછો વળીથી ક્યાંક ઘટાતો કૂટાતો પીટાતો વળી ક્યાંક મનુષ્યમાં આવ્યો, વળી પાછું કંઈક ખાંભળું કર્યું અને વળી પાછો અનંતાનુબંધીમાં ચાલ્યો ગયો. કેટલો કાળ ગયો? અનંતો અનંત કાળ થયા. કારણ કે વિચાર કર્યો નહીં. આ બધી પ્રવૃત્તિ, આ અનાદિનું આપણું પરિભ્રમણ જે અનંત સ્વરૂપનું છે એનું કારણ આ આપણું વગર વિચાર્યું ડાપણ ચાલે છે. જ્ઞાની પુરુષે એના પ્રારંભની અંદર કહ્યું ક્ષમાપના માટે, હે ભગવાન હું બહુ તમારા કહેલા અમૂલ્ય તત્વનો મેં વિચાર કર્યો. ક્ષમાપના બોલીએ, રોમે રોમની અંદર જાગૃતિ થઈ જવી જોઈએ કે હું શું બોલું છું. આ તો મેં 25 વાર ક્ષમાપના બોલી, હું હો વાર બોલ્યો, હજાર વાર બોલ શું ભણે. એક સ્પર્શી જવું જોઈએ, તમારા કહેલા અમૂલ્ય તત્વનો મેં વિચાર કર્યો નહીં, તમારા કહેલા વચનો મેં લક્ષમાં લીધા નહીં. હવે આ અવિચારીપણું કે વિચારીપણું? અને એટલે જ કહે છે, હે ભગવાન હું બહુ ભૂલ્યો, આથડ્યો, રઝડ્યો અને અનંત સંસારની વિટંબડામાં પડ્યો, હું શું કામ પડ્યો છું, મેં ક્યારેય વિચાર નથી કર્યો. જ્ઞાની પુરુષ સૂત્ર આપે છે કે કર વિચાર તો પામ. તારું જે સ્વરૂપ છે, જે શુદ્ધ ચેતના રૂપ છે, જે સ્વયં જ્યોતિ છે, જે અનંત સુખનું ધામ છે, અનંત જ્ઞાન અનંત દર્શનરૂપ જે સ્વરૂપ તારું છે, જ્ઞાનીઓ પોકારી પોકારીને કહી ગયા છે અને છતાં આવું મારું સ્વરૂપ હોવા છતાં એની એક ઝલક મને મળતી નથી. જ્ઞાની કે ક્યાંથી મળે? જે કહેવામાં આવે છે એનો વિચાર કર, એમાંથી પ્રશ્ન ઉઠશે તો જવાબ પણ એમાંથી જ મળશે, પણ એની અંદર જ રહેજે. આડોઓડો જયસમાં, આડોઓડો જયસમાં. જ્ઞાની પુરુષના તત્વની વિચારણા કરીએ ત્યારે એની જ વિચારણા કરવી. પછી એમાં વ્યવહારને વચમાં લાવવો નહીં, સંસારને વચમાં લાવવો નહીં, તત્વની વાત કરવી. હવે એમાંથી જે જે પ્રશ્ન ઉઠે તે વિચારો. કૃપાળ દેવા પારસી સદગ્રસ્તને કહે છે, બોલો મૂંઝાણો છે કે સાહેબ આમાં કંઈ સમજાતું નથી, શું અક્ષરધામમાં આવ્યો ને અક્ષરધામમાં જશે જીવ? તો કે આવ્યો શું કામ? જો જાવું તું તો. આપણે ઘણી વાર મહેમાનને કહીએ ને, બોલો કે હવારે આવ્યા અને મારે બપોર પછી રોવી જવું છે, એટલે આપણે શું કહી? અરે ભલા માણા તો આવ્યા શું કામ, આ કૂચે મરવાનું. એમ આ જીવ જો ક્યાંકથી આવ્યો હોય પ્રભુ પાસેથી અને જાવું છે ત્યાં, હે પ્રભુ હવે મને તો તારી પાસે બોલાવી લે, તો આવ્યો શું કામ? શું કામ આવ્યો હતો? આ બધા અગમ નિગમના પ્રશ્નો છે હો, કે અક્ષરધામથી આવ્યો છું ને અક્ષરધામમાં જવું છે તો આવ્યો શું કામ? વળી પાછો તો જઈશ કેવી રીતે? હવે આવું ફરીથી એ ધામને કેવી રીતે પામવું કે જ્યાંથી ગયા પછી ફરી પાછું આવવું ન પડે? સદગુરુથી, સદગુરુથી એકવાર જા. સદગુરુથી ગયેલો જીવ રાગ દ્વેષ રહિત થઈને નિર્મળો થઈને જશે. જેને રાગ દ્વેષ નથી એને કર્મનું બંધન ખરું, અને જેને કર્મનું બંધન ન હોય એને ક્યાંય પછી દેહ ધારણ કરવા પણ ખરું? આખી સ્કીમ આમ કિમિયો કેવો છે આખો. જ્ઞાની પુરુષે મુક્તિનો માર્ગ કેટલો સરળતાથી સમજાવ્યો છે. એકદમ આજે કહીએ કે બધા પ્રશ્નોનું કર્તાપણું ક્યાં છે, ભોગતાપણું ક્યાં છે, શા માટે રખડવાપણું છે, મુક્તિ કેવી રીતે થઈ શકે છે, પણ આ જીવ વાંચન જેટલું કરે છે એટલો વિચાર કરતો નથી. અને એટલા જ માટે આ વાંચન જે આવે એ પાછું પવનની લહેરખીની જેમ ચાલ્યું જાય. પવનની લહેરખી કેવી મજા આવી જાય, એમ સ્વાધ્યાયમાં કલાક દોઢ કલાક ત્યાસોડો આવી જાય, જલસો સાધન બહુ મજા આવે. તો મજા આવ્યા પછી હવે જો તું એનું મનન અને ચિંતન ન કર તો અંદર કાંઈ જવાનું. કૃપાળુદેવ કહે છે ઔષધ વિચાર ધ્યાન, ઔષધ વાંચન શ્રવણ નથી કીધું, ઔષધ વિચાર ધ્યાન. જે તત્વ સાંભળવામાં આવે છે, સદગુરુ પાસેથી મળે છે, તે તત્વનો તું વિચાર કર અને વિચાર કર્યા પછી ધ્યાન કર એનું. કારણ કે વિચારથી ધારણા બંધાય, વિચારથી ધારણા બંધાય. વસ્તુનું યથાર્થ સ્વરૂપ શું છે એની ધારણા, અને ધારણા સાચી બંધાય એનું ધ્યાન સાચું થાય. દીર્ઘકાળ સુધી એ જ ધારણાની અંદર ઉપયોગની ધારાને સ્થિર રાખે દીર્ઘકાળ પર્યંત એને ધ્યાન કહેવાય. ધ્યાન છે એ એક જ વિષય ઉપર, એક જ તત્વ ઉપર દીર્ઘકાળ સુધી જે સ્થિરતા રહે તે ધ્યાન. એટલે સાધુ માટે ભગવાને આચારાંગ સૂત્રમાં માર્ગ કયો કે કાં તો એ ધ્યાનમાં હોય, અને ધ્યાનમાં કોઈ કારણે વિક્ષેપ આવે તો સ્વાધ્યાયમાં હોય. સ્વાધ્યાય એ સત્પુરુષના વચન, અને ધ્યાન એ વચનનું અનુપ્રેક્ષા, એ વચનની અનુપ્રેક્ષા. એનાથી બંધાયેલી જે ધારણા છે એ ધારણા ઉપર સ્થિર દીર્ઘકાળ સુધી એ જ વિચાર એનો આવ્યા જ કરે. હું આત્મા છું, દેહાદી સ્વરૂપ નથી. કૃપાળુદેવ એમ કહે કે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. તો કેવળ જ્ઞાનની ઉપલબ્ધિ કરવા માટે જ્ઞાની કહે છે કે આત્મભાવના ભાવતા. આ આત્મભાવના કેવી રીતે ભાવવી? તો હું દેહાદી સ્વરૂપ નથી. એક એક દેહ, દેહના અંગ ઉપાંગ, દેહના પ્રત્યેક અવયવ, દેહની પ્રત્યેક ઇન્દ્રિય, એ ઇન્દ્રિયના પ્રત્યેક વિષયો, એની સાથે સંબંધમાં રહેલો સમસ્ત સંસાર, આ કોઈ વસ્તુ મારી, આ મારું સ્વરૂપ નથી. એ વિનાશી છે, એ ઉત્પન્ન થઈ છે, ઉત્પન્ન થશે તે એનો વિનાશ થવાનો છે, એની સાથે મારો કોઈ સંબંધ છે નહીં, હું એ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, મમત્વથી ક્યાંય ન મંદાય, પેલા અહમમાં શું છે, તો હું આ નથી, આ કોઈ મારા નથી. સમસ્ત સંસાર સાથેના સંબંધની વિચારણા ચાલે છે, રોજ થોડી થોડી વિચારણા ચાલે છે, અને વિચારણામાં જેટલી સમ્યક શ્રદ્ધા ઉત્પન્ન થતી જાય છે, તેટલા તેટલા જગત પ્રત્યેના આસક્તિના બંધનો, મોહના બંધનો, મમત્વના બંધનો એ જીવના મોડા પડે, મંદ પડે. અને જેના વિષય કસાય મંદ પડે, એકવાર મમત્વ બંધ પડે તો એના તરફ કસાય થાય નહીં. કસાય ક્યારે થાય? મમત્વ હોય તો થાય. કોઈ વસ્તુ ઉપર આસક્તિ હોય તો ક્રોધની માત્રા આવે, કંઈ જ લેવા દેવાનું ન હોય તો ક્રોધ શેનો આવે, માન શેનું આવે, લોભ શેનો થાય, માયા શા માટે કરવાની હોય? ક્યાંક મમત્વ છે, ક્યાંક રાગથી આપણે જોડાયેલા છીએ, માટે કસાય અંદર ઉછાળા મળે છે. શરીર ભાવ છે, માટે વિષયની ઇન્દ્રિયોની અંદર, ઇન્દ્રિયના વિષયોની અંદર મન દોડે છે, વેગથી દોડે છે. પરંતુ વિષયને કસાયની મંદતા જેમ જેમ વિચાર થતો જાય તેમ તેમ અંદરની સમ્યક શ્રદ્ધા જોર પકડતી, શ્રદ્ધાનું જોર વધે તેમ વિષય કસાયના આવેગનું આવેશની માત્રા ઘટે. આ ઘટે એમ તેમ પોતે અંતર્મુખ થતો જાય. આ ધારણા, આ ધ્યાન, આ અનુપેક્ષા, આ ઔષધ, એનું સેવન કરવાનું. સ્વાધ્યાય ભક્તિ કરીએ પણ એની પાછળ એટલું જ મનન અને ચિંતન, જે સૂત્ર મળ્યા છે તેનું કરવામાં આવે તો આવી આત્મભાવના, હું દેહાદી સ્વરૂપ નથી, આ મારું સૂત્ર વિચારણાનું થયું, તો પ્રત્યેક સ્થિતિમાં દેહની સ્થિતિનો વિચાર કરવો કે હું નથી, તે મારું સ્વરૂપ નથી, તેનાથી હું ભિન્ન છું, તેનાથી હું અસંગ છું, હું એને જાણનારો છું. ઘડાને જાણનારો જેમ ઘડાથી ભિન્ન છે, તેમ દેહને જોનારો દેહથી ભિન્ન. આ એની આ ધ્યાનનું સૂત્ર છે, પણ પેલા ધારણા બનવી જોઈએ, નહીં તો ધ્યાન કોઈ દિવસ ન થાય. ધારણા વિના ધ્યાન ન હોય, જેની ધારણા ખોટી એનું ધ્યાન ખોટું, અને જેનું ધ્યાન ખોટું એની સમાધિ તો સાવ ખોટી. ધારણા બનાવવી પડે, અને વિચારની પ્રક્રિયા વિના આ ધારણા બનતી, મનન, ચિંતન, નિધિધ્યાસન, અનુપ્રેક્ષા આ બધા વિચારના અંગો છે. આ એક એક અંગ ઉપર જીવ જેમ જેમ પ્રકારની પોતાની સ્થિરતા વધારે તેમ તેમ એની આ પોતે ધારણા અને ધ્યાનની પ્રક્રિયામાં જતો છે. અહીંયા તો વિચાર પણ નથી, સત્પુરુષના વચનનો આધાર પણ નથી, વસ્તુના સ્વરૂપનો કોઈ તાત્વિક રૂપ નથી, અને પરોઠે વડે દઈ ગયો. રોજ ધ્યાન કરો, ધ્યાન વિના કાંઈ પતે નહીં. તમે ધ્યાન કરાવો, શું થોડું ધ્યાન કરાવો, જેને ધારણા નથી શું ધ્યાન કરવા, તરંગ કરશે, કલ્પના જલ્પના કરશે, મનની અંદરના જે ઉધામા હશે, જે ઉફાળા હશે, એ આવ્યા કરશે, બીજું શું ધ્યાનમાં આવશે. સ્વપ્ન સૃષ્ટિના વિહારમાં વિહરવા સિવાય કંઈ ન બને. કૃપાળો દેવજી છે એ તરંગ થઈ જાય, સત્સંગ વિના ધ્યાન એ તરંગ છે. તરંગનો નશો ચડી જાય, તરંગનો નશો ચડી જાય, માટે અનધિકાર ચેષ્ટા કરવી નહીં. હું રોજ અડધો કલાક ધ્યાન કરું, કેનું ધ્યાન કર્યું, કયા સૂત્રનું કર્યું, કયા સૂત્ર ઉપર સ્થિરતા રહી અડધો કલાક સુધી. આત્મા જેવો કોઈ દેવ નથી, કયું સૂત્ર, હું દેહાદી સ્વરૂપ નથી, હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્મા છું, ત્રિકાળી આત્મા છું, જ્ઞાયક એ મારું સ્વરૂપ છે, હું સુખનું ધામ છું, સુખ પર વસ્તુમાં નથી. કોઈ પણ એક સૂત્ર પકડો, પર પદાર્થથી સુખ નથી, જીવનો સ્વભાવ અસંગ છે, મારું સ્વરૂપ અસંગ છે. અનેક વચનો જ્ઞાનીઓએ કહ્યા છે વિચારમાં, કયું પૈકડું, એક નહીં. જેને સત્સંગનો આધાર નથી એનું ધ્યાન શું કરે, તરંગ. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમ, આ ધ્યાન પણ એના મનનો આમ. સ્વૈર વિહાર છે, કલ્પનામાં વિહડમાન કરે અને સારામાં સારી કોઈ કલ્પના કરે, કવિની કલ્પના, એ આકાશની તો સારા છે, મારો વાલો આવ્યો છે, એ તો જાય છે, કલ્પમાં હિલોરા લેવાય છે, આવા ધ્યાનમાં ચડી જાય. ધ્યાનમાં ચડીને જગતના ભૌતિક સુખ વિલાસની પરાકાષ્ઠા સુધી પહોંચે આ એનું ધ્યાન. સ્વરૂપની જ્યાં કોઈ શાંતિ હતી, સૂત્ર બહુ વિચારવાનું, બહુ સરસ કૃપાળુ દેવી આખો મુક્તિનો માર્ગ આ કાળના જીવોને ખૂબ સરળતાથી, ખૂબ સુગમતાથી એવી લાઈન દોરી દીધી છે કે બસ આ માર્ગે ચાલ્યો જાય. સંસાર તો એટલે સગા સંબંધી, સ્વજન, સ્નેહીઓ, ધન સંગ્રહ, પરિગ્રહ, એના બંધન છે ને, એમાંથી થોડો છૂટી જાય, થોડું લૂંટાઈ ગયું, થોડું લૂંટાઈ ગયું, સંસાર છૂટ્યો ને, મનની સ્થિતિ શું? ટાઢ વચટ. હવે નરસિંહને યાદ કરો કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. શું છૂટ્યું? સંસાર તરફ પકડી નાખનાર એક અનુબંધ હતો, પૂર્વે બાંધન કરેલો હતો, એ અનુબંધ છૂટી ગયો, એનું કાળ સ્થિતિ પૂરી થઈ, એની કર્મ સ્થિતિ પૂરી થઈ અને અનુબંધ છૂટી ગયો. છૂટી ગયો તો સંતના હૃદયમાંથી કહે છે કે ભલું થયું ભાંગી જંજાળ. જંજાળ રૂપી આ સંસારમાં પ્રભુ તરફ જવા માટે રોકનાર એક એવું સંસારનું પરિબળ હતું, એ ગયું. અને અહીંયા સ્વજન પ્રિયજન આ કોઈના વિયોગથી સંસાર છૂટો આવી પ્રતીતિ થાય ખરી? આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, એટલો બધો અંદરનો મોહપાશ, એને કારણે અંદર સતત ખેદ, શું કરીએ, આ ઉંમરે અમે ગર્ભંગ થયા, હવે તો જીવન કેમ જીવાય, એકલા થઈ ગયા ભાઈ, એ તો જેનું ઘર ભાંગ્યું હોય એને ખબર પડે, રોદના રોવા માંડે, એ અનાદિ કાળનો એકલો છો, એકલો જન્મસ, એકલો મરસ, સંસાર ભાવના શું તને કેવી, કેટલી વાર કેટલા સગા સંબંધીના સાથમાં હતો ને ગયો છું, વિછુટા છી, અનેક વાર આ પ્રકારના સંસારના સંબંધોથી બનેલો આ તો નાટકના ખેલ કોઈ પાર વિનાના કર્યા છે, એવી 12 ભાવનામાંની એક સંસાર ભાવના વાંચવી, આપણને ભાવના બોધ આપણને ઘણી વાર એમ થાય કે આપણા માટે નથી, પહેલા પહેલા આપણા માટે છે, વાંચીએ ત્યારે ખબર પડે કે સંસાર ભાવનાનું સ્વરૂપ શું છે. સંસાર ગમે તે સ્વરૂપમાં છૂટે આપણાથી સહન થતું નથી, અને આપણે એમ કહીએ છીએ કે સંસારથી મુક્ત થવા માટે હું ધર્મની સાધના કરું છું. તો જો ઓટોમેટિક છૂટી ગયો, કાળક્રમે છૂટી ગયો, કર્મ સ્થિતિએ છૂટી ગયો, તો એનો ખેદ હોય? એનો ખેદ ન હોય ને. વસ્તુનો બંધ છૂટી ગયો તો શું વાંધો આવ્યો? નથી સહન થતું, કારણ કે અંદર આ ધર્મની પરમાર્થની દ્રષ્ટિ હજુ ઉપલબ્ધ થઈ નથી. ધર્મ હજુ બાહ્ય સ્વરૂપમાં છે, બાહ્ય સ્વરૂપમાં છે. બહુ મુશ્કેલી છે વસ્તુના સ્વરૂપને સમજવું, પચાવવું આકરું છે, અને સાધના વિના આ વસ્તુ પચી ન શકે. સાંભળીએ તો ઘણું, સાંભળવામાં તો કંઈ બાકી ન રાખ્યું હોય, ઘણી વાર તેમ થાય કે કેટલું વાંચવું, હવે જ્યાં ત્યાંથી વાંચીએ છીએ હવે દ્રષ્ટિ પકડાઈ ગઈ એટલે ખબર પડી કે વાંચવાનો સાર તો આખરે આ જ છે. ગમે તે શાસ્ત્રની અંદર, ગમે તે સંતની વાણીમાં સૂત્ર તો આ જ છે, એક જ સૂત્ર બધા જ જુદી જુદી ભાષાઓમાં, જુદા જુદા શ્લોકોમાં, જુદી જુદી શૈલીથી કહેવાયું છે તો એક જ. હવે એની ક્યાં વિખવાદમાં પડવું કે આણે કેમ કીધું ને આણે કેમ કીધું ને આને આ ભેદ બતાવ્યો ને આને બતાવ્યો ન બતાવ્યો કે ન બતાવ્યો, એનું સાર સૂત્ર તો હવે પકડાઈ ગયું. આટલા વર્ષની આધ્યાત્મિક દ્રષ્ટિ થયા પછી આપણને સૂત્ર તો પકડાઈ ગયું કે વાત એ છે કે જીવનું સ્વરૂપ આ છે અને એને સંસારના બંધનોથી વિરક્ત થવું જોઈએ.
તો આ રહી ગયું કે ન રહી ગયું એ પ્રશ્ન જ નથી હવે. પણ વિચારણા ન હોવાને કારણે સાધના નથી, સાધના ન હોવાને કારણે ધર્મ જીવનમાં પરિણિત થઈ શકતો નથી. કાળ વયો જાય છે, આયુષ્ય અલ્પ છે, અનિયત છે, બહુ ઓછો સમય આપણી પાસે છે, અને અનંત કાળે આવો જોગ બનવો ઘણો વિકટ છે, બહુ વિકટ છે. યોગની દુર્લભતા યોગમાં છીએ ત્યાં સુધી સમજાશે નહીં. બહુ નજીક અને રોજ મળતા હોય ને એટલે એનું કોઈ મહત્વ હોય નહીં, પણ યોગની દુર્લભતા સમજાતી નથી આપણને. કૃપાળુ દેવ જેવો પુરુષ, આવો પરમ જ્ઞાની એમ કે ચતુર્થ ગાળમાં જે પુરુષનું જન્મવું દુર્લભ હતું અને ન બનવા યોગ આ કાળે થયો છે, આપણને એના ઉપરથી કઈ વિચાર ન આવે કે આપણા માટે કેવો જોગ બન્યો છે, કે આ પુરુષના જીવનમાં આવો જોગ બન્યો તો એનો બોધ, અને આ બોધરૂપે પુરુષ આપણી સમક્ષ પ્રત્યક્ષ થઈ ગયો આ કડીકાળમાં. આવો જોગ સૌભાગભાઈને સમજાયો, લઘુરાજજીને સમજાયો, પ્રભુ અનંત કાળે પણ આ જોગ બનવો વિકટ છે. સૌભાગ લખે છે કે અનંત કાળે પણ આ જોગ બનવો વિકટ છે. આવા અગમ નિગમના ભેદ, આવી સરળ રીતે મર્મ રહસ્ય આશય ધર્મનો, તત્વનો, પરમાર્થનો, અનંતા જ્ઞાનીઓનો જે સહજતાથી, જે સુગમતાથી પ્રભુ આપ સમજાવી રહ્યા છો. એને તો કહ્યું કે આત્મસિદ્ધિ શાસ્ત્ર મળ્યું, હવે બીજું શાસ્ત્ર માગવાની પણ ઈચ્છા રહી નથી. મુક્તિનો અભિલાષી છે, પુરુષાર્થી છે, એ કે છે હવે કઈ માગીએ એવું રહ્યું નથી, શું બાકી, હજુ તો 110 ગાથા કંઠસ્થ કરી છે અને દેહને આત્મા પ્રગટ ભિન્ન દેખાય છે, 134 તો જીવ ઉછાળા મારે છે, આત્માની અંત આનંદની અંદર, એની અવધિની અંદર હિલોડા લે છે. કોઈ પ્રત્યેની આસ્થા અત્યાર સુધીની હતી, બધી આસ્થા વહી ગઈ છે, ગોશાળા પ્રત્યેની આસ્થા મારી હવે છૂટી ગઈ છે. યોગ માર્ગ, ચમત્કારના માર્ગ, અનેક પ્રકારની રીધિ સિદ્ધિના માર્ગ, આવી રહી સહી શ્રદ્ધા પણ અમારી સમાપ્ત થઈ ગઈ છે, અને હવે અમે તમારી પાસે બીજું કંઈ માગી શકીએ એવું રહ્યું. આ જોગ, આવો જોગ પ્રાપ્ત થયો છે. એને કહે છે કે ઈશ્વર ઈચ્છા હશે તો પ્રવૃત્તિ થશે અને તેને સુખદાયક માની લઈશું. અમે આવી પ્રવૃત્તિને સુખદાયક માનશું. અમને પણ જો આવો મોકો મળે તો જરૂર અમે કરીશું, એમાં જ અમને અમે સુખ માનીશું. જગતના સંઘમાં, સંસારના સંઘમાં સુખ નથી. આ સંસારનો સંઘ કોઈ પણ રીતે છૂટે તો અમે એને સુખદાયક માનશું. સંસારનો સંઘ કોઈ પણ રીતે, કોઈ પણ કારણે, ગમે તે કારણે છૂટે, ઝેરનો વિયોગ ભૂલથી પણ થાય તો પણ આપણું કલ્યાણ ખરું કે નહીં. કે કોઈ જગ્યાએ આ બસની અંદર અકસ્માત થયો અને આપણે થયો કે હું જરાક ભૂલથી આ ચૂકી ગયો બસ, પછી શું ભાવ થાય? સારું થયું, ચૂકી ગયા તો આપણે બચી ગયા, કારણ કે આ બસને અકસ્માત નડ્યો અને આપણે બસ ચૂકી ગયા. એમ સંસારનો કોઈ પણ સંઘ છે એ જીવને કલ્યાણકારી તો નથી જ. સંસારનો કોઈ પણ સંઘ જીવને કલ્યાણકારી નથી, તો એ સંઘ ગમે તે રીતે જાય તો એમાં જીવનું તો કલ્યાણ જ નહીં. કે છે અમે સુખદાયક માનીશું, પણ મન મેલાપી સત્સંગ વિના કાલક્ષેપ થવો દુર્લભ છે. જો આ જ્ઞાનીની દશા, વ્યવહારનો ઉદય છે, કર્મનું બાહુલ્ય છે, અને એ વ્યવહારના ઉદયની અંદર જ્ઞાનીને સત્સંગ વિના રહેવું ગમતું નથી. મન મેલાપી સત્સંગ વિના કાલક્ષેપ થવો દુર્લભ છે. અમને તો જીવવું અકારું થઈ પડ્યું છે, કારણ શું? સત્સંગ જોઈએ. સંસાર ભલે કદાચ ઉદયમાં હોઈને ભોગવવો પડે તો ભલે ભોગવીએ, પણ સત્સંગ વિના આ સંસારની પડ જાય છે તે સહન થતી નથી. કેવો સત્સંગ? મન મેલાપી, મન મેલાપી સત્સંગ. કૃપાળુદેવે કહ્યું છે કે જેવી જીવની અવસ્થા છે, ભૂમિકા છે, એવી ભૂમિકાવાળો એનાથી ઉપર ઉઠાવે એવો સત્સંગ જોઈએ. ત્યાં તો ચા ને ગાંઠિયા ખાવા જાય એને સત્સંગ કહીએ. હાલો જરા ભજીયા ખાય સત્સંગ કરીએ. ભાઈ, સમાન ભૂમિકાવાળા જીવો, સમાન લક્ષ્યવાળા જીવો, સમાન વૃત્તિવાળા જીવો, એકબીજાની વૃત્તિને પોષણ મળે, એકબીજાની ભાવનાને બળ મળે, સંસાર બળની બદલે આપણને પરમાર્થનું બળ આપણું વૃદ્ધિગત થાય એવો બળવાન સત્સંગ, એવો સત્સંગ એને મન મેલાપી, મારું મન જે ભૂમિકાએ ઊભું છે એને સ્થિર કરે, એને મજબૂત કરે, એને બળ આપે, મનની ચંચળતાને તોડે, મનના સંકલ્પ વિકલ્પને શાંત કરે, મનના ઉધામા, મનના આવેગ, મનના આવેશ જેનાથી શાંત થાય અને મનનું સ્વરૂપ પણ ધીરે ધીરે ચાલ્યું જાય, આવો મન મેલાપી સત્સંગ જોઈએ છે. યશો વિજયજી મહારાજ સ્તવનમાં તીર્થંકર ભગવાનને કહે કે તું સંગે સ્થિર થાય, મારું મન તો ઘણું જ ભટકે છે પણ તારા સંગથી મારું મન સ્થિર થાય. એટલે તો મન તો માકડા જેવું છે, કોઈ હિસાબે સ્થિર થતું નથી. પણ હે પરમાત્મા, જગતના નાથ, ત્રણ લોકના દેવાધિદેવ, તારી ભજના, તારી સ્તવના, તારી પૂજના, તારું દર્શન જ્યારે કરું છું ત્યારે મારું મન સ્થિર થાય છે. તુજ સંગે સ્થિર થાય, તારા સંગની અંદર આ મારું મન સ્થિર થાય છે. સત્સંગની અંદર એવો સત્સંગ હોવો જોઈએ કે આપણું મન બાકીના બધા સંસારથી વિરક્ત થઈને આની અંદર સ્થિર થઈ જાય એવો સત્સંગ. મન મેલાપી સત્સંગ વિના કાલક્ષેપ થવો દુર્લભ છે, કાળ પસાર કરવો આકરો છે. અમને તો આ જોઈએ છે, હવે આયુષ્ય છે તો જીવવાનું છે, અને જીવવાનું છે તો પછી સંસારની અંદર એવી રીતે જીવવું છે કે સમયે સમયે અમે અમારા ભાવ જીવનમાં રહીએ. જ્ઞાની કહે છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. સમયે સમયે મરો છો કેમ? સેનાથી મરીએ છીએ? ભાવ મરણથી મરીએ છીએ. ભાવ મરણ, વિભાવ, વિકાર, મનના આવી પ્રકારના પ્રભાવ જે છે એના આધાર ઉપર જીવન, એ ભાવ મરણ છે, એ જીવન નથી. આવું ક્ષણ ક્ષણ અને ભયંકર ભાવ મરણ છે. કેમ કે કોઈ સમયે એવો ભાવ થાય તો કેવો બંધ પડે? ભાવની નિકૃષ્ટતા જો જરા જોર કરી જાય તો બંધ કેવો પડે? શ્રણિક મહારાજાને શિકારની અંદર એક ભાવની અંદર માઠાપણું આવી ગયું, અભિમાન આવી ગયો, નિર્ધ્વંસ પરિણામ થઈ ગયું એનું. ઓહો, એક જ બાણથી એક જીવ મારવાને બદલે બે મારી નાખ્યા. કેવી બહાદુરી, કેવું બાહુબળ! મૃગે આ કરવા જાય છે, શિકાર હરણનો થાય છે, અને હરણી બે જીવવાળી છે, સગર્ભા છે, અને એનું બચ્ચું પણ બહાર નીકળીને તરફડીને મરી જાય છે. રાજાને નિર્ધ્વંસ પરિણામ થયા. કૃત્ય એક જ છે. સાદું પરિણામ થાત તો એમ થાય કે ઓહો, મારું બળ બાણ નિષ્ફળ ન ગયું, લક્ષ્યને મેં વિંધી નાખ્યું. પણ નિર્ધ્વંસ પરિણામ થયા, અહમ પ્રેરિત, અને નિર્ધ્વંસ પરિણામ થયા. અહો, એક જ બાણમાં મેં તો બે શિકાર હસ્તગત કર્યા. એક ભાવનું બંધ કેવો પડી ગયો? નારકીનો. આવા રૌદ્ર પરિણામ તીવ્ર માત્રાની અંદર માઠા ભાવે જ્યારે થાય, જીવની અંદર એક સમયે જ્યારે આવું ભાવ થતો હોય અને જાગૃતિ નથી, ઉપયોગની જાગૃતિ નથી, સ્વભાવની જાગૃતિ નથી, અને જીવ માઠા પરિણામની ધારાએ ચડી ગયો, અને એ ધારાએ ચડી ગયો, એના માથા પરિણામમાં તે સમયે 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 જીવ કર્મબંધ કરે છે, તો તે સમયે કરેલું કર્મબંધ કોઈ એવું નિકાચિત બાંધે, કોઈ એવું ભયંકર કર્મ બાંધે, કોઈ એવી ગતિના કર્મ બંધાઈ જાય કે જે પ્રયત્ન કરતા પણ પછી છૂટે નહીં. જેમ કહીએ, હસતા હસતા બાંધેલા કર્મો રોતા રોતા પણ છૂટે નહીં, એવા વેદવા પડે. એ ભાવ કર્મની અંદર જ્ઞાની કે છે, શ્રેણી કે ભાવ કર્મ બાંધ્યો, નારકીની ગતિનો આયુષ્યનો બંધ પડી ગયો અને પછી ભગવાન મહાવીરનો સત્સંગ થયો. અને પછી પૂછે છે કે પ્રભુ, અજ્ઞાન અવસ્થાની અંદર આ બાંધેલું કર્મ છે, જાણતો નહોતો, પણ છૂટવાનો કોઈ ઉપાય ખરો? કોઈ ઉપાય નથી. બાંધેલા કર્મો એનાથી ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, શક્રેન્દ્ર કે જીનેન્દ્ર કોઈ છૂટી શકતા નથી. માટે કૃપાળુદેવ કહે છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. અરે, સમયે સમયે આવા ભાવ મરણની અંદર જગતના જીવો તમે કા રાચો છો, આવા પરિણામ કરો છો? સંસાર તો નાશવંત છે, કોઈ સ્થિતિ કાયમ રહેવાની નથી. જે કઈ સ્થિતિ ઉત્પન્ન થઈ ચાલી જવાની છે, અને એમાં આવેશમાં આવીને જગતના જીવો માઠા પરિણામ કરીને બંધ બાંધે છે. આ જૈન માર્ગ, રાગ દ્વેષ છોડો, વાત તો સાવ સાદી છે. અને લોકોને એમ થાય, શું ધર્મ કરવાનું કીધું? અગિયારસ કરવી, ઉપવાસ કરવા, ફરાણું કરવું, ઢેકણું કરવું, હઠયોગ કરવો, પ્રાણાયામ કરવો. કૃપાળુ દેવે કીધું, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, એ જ મારો ધર્મ છે. રાગ દ્વેષ ગયે બીજે જ સમયે આત્મા કેવળ જ્ઞાનને ઉપલબ્ધ થાય. આ રાગ દ્વેષ જાય ક્યારે? આ મનના પરિણામો ક્યારે શાંત થાય? સત્સંગ વિના ન થાય. અને આ સત્સંગ કેવો? મન મેલાપી સત્સંગ. મારા મનને કેળવે, મારા મનનું શિક્ષણ આપે, મારા મનના પરિણામોને શાંત કરે અને ઉર્ધ્વ ગતિ તરફ જઈએ. સમવયસ્ક અને સમવૃત્તિવાળા લોકોનું, સમાન લક્ષ્યવાળા લોકો જ્યારે સાથે મળે, એને જ્ઞાનીઓએ સત્સંગ કર્યો. અને આવા સત્સંગની અંદરને પણ જ્ઞાનીઓએ એક અપેક્ષાએ અસંગ કહ્યો છે. આ અસંગની આરાધના છે. સત્સંગની આરાધના એ અસંગની આરાધના છે. મન મેલાપી સત્સંગ વિના કાલક્ષેપ થવો દુર્લભ છે. સમય પસાર થતો નથી. સત્સંગ મળે નહીં તો જીવમાં વ્યાકુળતા થાય. કાળ તો પસાર થવાનો જ છે. 8 વાગે એટલે 9 વાગે, 9 વાગે એટલે 10 વાગે જ સવાર પડે, એની સાંજ પડવાની જ છે, અને જેની સાંજ પડી છે એનું પ્રભાત પણ થવાનું છે. પણ જ્ઞાની કે છે, કાલક્ષેપ થતો નથી. અમારે તો આત્મજ્ઞાનના માર્ગે જવું છે. કાલક્ષેપ એટલે સમય નથી પસાર કરવો, એવું 70-80 વર્ષ જીવવાના જ છીએ, એમાં કંઈ છૂટકો નથી. પણ એ કાલક્ષેપ નથી. અમારે આવો કાલક્ષેપ થતો નથી. મોક્ષથી અમને સંતની ચરણ સમીપતા બહુ વાલી છે. જુઓ, સૂત્રો નીકળે છે જુદા જુદા. આ જ્ઞાનીના અંતરમાંથી પ્રસ્ફુટિત થતી ભાવનાઓ. સંસારની અંદર જકડાયેલો જીવ સામે કોઈ એવું એવું પાત્ર ઋણાનું બંધવાનું છે, એટલે અમે કહીએ છીએ, હવે અમને તો મોક્ષથી અમને સંતની ચરણ સમીપતા બહુ વાલી છે. મોક્ષ મળવો હોય ત્યારે મળશે. કેટલાક કર્મો એવા છે કે ભોગવ્યા સિવાય છૂટકો નથી, ને ત્યારે વિકલ્પ કરવા જઈએ તોય કંઈ ભેગું થાય એમ નથી. આયુષ્ય માનો કે લાંબુ છે, અને અત્યારથી થાકી જઈએ તો શું કરવાનું? શું કરવાનું? આર્ત ધ્યાન સિવાય શું કરવાના? તો કેટલીક વાતને છોડી દેવાની નિયતિ ઉપર, કે જેટલું આયુષ્ય હશે તે હશે, મારે તો એક એક મિનિટે બસ મારા આત્માનું કલ્યાણ કરવું છે. પછી એનું કામ કર્યા કરે, જે થવું હોય થયા કરે. તો અમને મોક્ષ આ અપેક્ષાએ સર્વથા કર્મનો, સર્વથા સર્વકર્મનો ક્ષય થવો, આવું ન થાય. ક્ષેત્ર અપેક્ષાએ ન થાય, કાળ અપેક્ષાએ ન થાય, તો સાધકે શું કરવું? મુમુક્ષુ શું કરે? જિજ્ઞાસુ એ શું, કયો દ્રષ્ટિકોણ લેવો? તો કે મોક્ષ કરતા અમને સંતની ચરણ સમીપતા જોઈએ. અમે તો હવે એ નક્કી કર્યું કે મોક્ષ જ્યારે થવાનો હશે ત્યારે થશે, પણ ત્યાં સુધી શું? સંતની ચરણ સમીપતા. કારણ કે એ જીવનમાં કોઈ એવું અઘટિત કર્મ બંધાઈ ન જાય કે જેથી અમને મોક્ષ અમારાથી દૂર વયો જાય, જેથી કરીને કોઈ અમે અનંતાનો મંદિરમાં વયા જાય. મનુષ્ય સુધી પહોંચ્યા છીએ, પાછા નિગોદમાં ન ચાલ્યા જઈએ કે મોક્ષ ને તો હજી વાર છે, આ કાળમાં તો થવાનો નથી, આ ક્ષેત્રમાં મોક્ષ હોય નહીં. એમ કરીને જીવ જો પ્રમાદમાં ચાલ્યો જાય અને નિર્ધ્વંસ પરિણામની અંદર જાય તો મોક્ષ તો એનાથી દૂર છેટો ભયો જાય. જ્ઞાની કે છે, મોક્ષ હવે ભલે જ્યારે આવવાનો હોય ત્યારે આવે, અમને સંતની ચરણ સમીપતા જોઈએ છીએ. સંતની ચરણ સમીપતા, આ ભાવ જીવન જીવવું છે હવે અમારે, ભાવ મરણ નથી કરવું. એટલે સંતની ચરણ સમીપતા બહુ વાલી છે. સંતની ચરણ સમીપતા એ જ સત્સંગ છે. મોક્ષ ના મળે ત્યાં સુધી અમારે હવે કેવું જીવન જીવવું છે? સત્સંગનું જીવન જીવવું છે. સત્સંગનું જીવન એ સાધનાનું જીવન છે, એ સ્વરૂપની રમણતાનું જીવન છે, એ સ્વરૂપની જ એની અંદર આશા આકાંક્ષા છે. સંસાર સાથે એને કોઈ સંબંધ નથી. આયુષ્ય પૂરું થવાનું હશે ત્યારે થશે, નિકાચિત કર્મો ખરવાના હશે ત્યારે ખરશે, પણ પ્રભુ મોક્ષનું કરવા જઈશ અને મોક્ષ તો માનો કે દૂર હશે, કારણ કે એટલે જ મારે આ જીવન જીવવું પડે છે. તો હવે કે છે, અમને તો સંતની ચરણ સમેપતા બહુ વાલી છે. જ્યારે જીવ કોઈ આવી પ્રકારના દ્વિધાની અંદર આવે ત્યારે એને માટે આ મુક્તિનો માર્ગ કયો છે એ અહીંયા જ્ઞાની નિર્દેશ કરે છે કે શું કરવું. તો કે કંઈ વાંધો નથી, શેષ જીવન સંતની ચરણ સમીપતામાં ગાળવું. અને સંતની ચરણ સમીપતા એ સત્સંગનું એક સ્વરૂપ છે. આપણાથી વધારે એવા કોઈ ભાગ્યવાન એવા જાગૃત આત્માઓનો સંગ મળે, નિવાસ મળે, સાનિધ્ય મળે, નિશ્રા મળે તો આ જીવનનું પરમ ભાગ્ય છે. પણ નહીં તો છેવટે સમાન વૃત્તિવાળા લોકોને તો એથી નીચે ઉતરવું નહીં. સંસારીઓનો સંગ તો ક્યારે આ જીવને કલ્યાણનું કારણ થઈ શકે નહીં. સંતની ચરણ સમીપતા બહુ વાલી છે. બહુ વાલી શબ્દ પ્રયોગ કેવા કહી રહ્યા છે? આ બધા સાદા પ્રયોગ છે, કોઈ આની અંદર ભાષાની કોઈ જાગ જમાણ નથી. પણ આને તો બહુ ધીરજથી અને શાંતિથી સંભળાય ત્યારે આ હૃદયની અંદર સ્પર્શ કરે કે સંતની ચરણ સમીપતા અમને બહુ વાલી છે. ક્યારે મનમાં એવો ભાવ આવે કે કોઈ સંત પાસે થોડા દિવસ રહેવાનું થાય, કેવી મજા આવી જાય. એને સંસારમાં રહીને જેને અકળામણ વેદાતી હોય, અહીંયા જેને ઉષ્ણતા વેદાતી હોય, સંસારનો તાપ વેદાતો હોય, એને સંસારને એને સંતની ચરણ સમીપતા પાસે શાંતિ વેદાય, અમૃત ભાવ વેદાય. પણ આ હોય તો વેદાય કે નહીં? નહીં તો તો સંત પાસે જાય તો એ બળતરા સંસારની લઈને ગયો હોય તો કે ચાર દી ગયો અને વાંહે ઊંધું પડ દેવાઈ ગયું મારા ધંધાનું. બોલો, એલા તો ધંધો સંભાળવા ગયો તો સંતાગર કાંઈ ધ્યાન રહ્યું નહીં, પાછળ ત્યાં નોટિસ આવી ગઈ અને આમ થયું, છોકરાને કાંઈ ખબર પડે નહીં અને આ બધું ઊંધો પડ દેવાઈ ગયું. કાં? હું સંતના સત્સંગમાં ગયો હતો. બહુ સારું ભાઈ, સંતની ચરણ સમીપતા, સત્સંગનું મહાત્મ્ય આ જીવને હજી વેદાયું નથી, વેદાયું નથી. પણ તે હરિની ઈચ્છા આગળ દિન છીએ, આવી અમને સમીપતા મળતી નથી. આ હરિ કહેતા આ કર્મનો પ્રાબલ્ય આગળ આ જ્ઞાની સંતને પણ એને પોતાને દીનતા અનુભવવી પડે છે કે અમે તો આ કર્મ પાસના કારણે અત્યારે દીનહીન બની ગયા છીએ. ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. આ કોને લખે છે પત્ર? સુભાગને. અને કોણ લખે છે? પરમ કૃપાળુ દેવ. કઈ દશાના પુરુષ અને તો સામે સુભાગ કોણ હશે? સ્વભાગની કેવી યોગ્યતા પાત્રતા હશે કે જેના માટે થઈને, જેના સત્સંગ માટે આવા સંતને પણ એની સમીપતાની ઝંખના હોય, આવા સંતને પણ એની સમીપતાની ઝંખના હોય. આ સત્સંગનું સ્વરૂપ સમજાય છે. સ્વભાગને જ્ઞાન નથી ત્યાં, હકીકતનો સ્વીકાર કરીએ. કેમ કે સ્વભાગ હજુ તત્વને પામવા માટે કૃપાળુદેવનું શરણું શોધે છે, અને એની અંદર તો આ 24મું વર્ષ છે, હજી 29મા વર્ષે આત્મસિદ્ધિ લખાય છે અને આ સ્વભાગને જ્ઞાન થાય છે. પણ સ્વભાગનો આત્મા મુમુક્ષુનો આત્મા છે. સ્વભાગનો જીવ સત્સંગની પડે પડે ઝંખના કરનારો છે. એટલે સતને ઓળખી શકે છે, સતને ઝીલી શકે છે, સતને સમજી શકે છે. અને સંત પુરુષો, જ્ઞાની પુરુષો આવા જે પોતાને ઓળખે, પોતાને ઝીલે, પોતાની વાતને સમજે, પોતાનું અંતઃકરણ જેને આપે ને ઓલો સામો પકડી શકે, એની ઝંખના જ્ઞાનીઓને પણ હોય છે. આ જગતની અંદર એક વાત બહુ રહસ્યપૂર્ણ છે કે સદગુરુ મળવા દુર્લભ નથી, સત શિષ્ય મળવો દુર્લભ છે. પરમાર્થની વાત કરનારા તો ઘણા છે, પણ પરમાર્થની વાતને યથાર્થ સ્વરૂપમાં સાંભળે, જીલે, સમજે એવા કેટલા? બહુ આકરું છે. કૃપાળુ દેવે એને બીજી રીતે લખ્યું છે, આખા જગતના શિષ્ય થવાની જેને વેદન કર્યું નથી એ ગુરુ થવાને પણ યોગ્ય નથી. અરે કેનારા તો ઘણા મળશે, સાંભળનારા દુર્લભ છે, શ્રોતા દુર્લભ છે, શિષ્ય દુર્લભ છે. અને આ જગતની અંદર જેટલા જેટલા મોટા પુરુષો થયા છે એ એના કોઈ પણ શત્રુ તરીકે કોઈએ કામ કર્યું હોય તો એના અનુયાયી, એના ધર્મને ચોપટ કરી દીધો છે. સાચા શિષ્યો મળવા બહુ દુર્લભ છે. સાચું સાંભળનારા, સાચું સમજનારા, નહીં તો પોતાની સમજણમાં મેળસેળ કરી અને ઓલારે બદનામ કરાવે એવા. કૃપાળુ દેવે એક જગ્યાએ ટકોર કરી છે કે જોજો, તમારો વ્યવહાર એવો ન હોવો જોઈએ કે જેથી કરીને તમારે કારણે સત્પુરુષની અવજ્ઞા થાય, સત્પુરુષની અવજ્ઞા થાય. અને બીજી એક જગ્યાએ લખ્યું છે કે એવો વ્યવહાર રાખજો, ચરોતરના પાટીદારને કહ્યું છે કે જોયા પછી, તમને મળ્યા પછી લાગે કોકને, તમારા સ્વજન સંબંધી પરિચય, કે આને કોક સત્પુરુષ મળ્યો હોય એવું લાગે છે, આને કોઈ સંત મહાત્માનો જોગ થયો હોય એવું લાગે છે. બે વાત એમણે મૂકી એમના પત્રોમાં, એમના ઉપદેશમાં. આ મુશ્કેલી છે. સાચા શિષ્યો, સાચા સત્સંગીઓ, પુનિત મહારાજાએ બહુ સરસ લખ્યું કે લાખો ખર્ચતા મળશે બધું, પણ સત્સંગીઓ મળશે નહીં. જમણવાર કરો, લાખો રૂપિયા ખર્ચો તો લાખો માણસો તમારા આંગણે આવશે અને જય જયકાર કરશે, હાઉને ખાઈ પીને જલસા કરવા છે, અને બહુ ધર્મ કર્યો, ઘણો સરસ, કેટલું માણા પણ બધું માણા જમવા ગયું હતું. સત્સંગી કોણ? તો કે લાખો માંથી એકય ઉપર નજર નાખીએ એવો નહીં. સત્સંગી મળવા દુર્લભ છે, ગુરુને સત શિષ્ય મળવા દુર્લભ છે. આ દુર્લભતાને સમજી અને સ્વભાગ અને રાજની દુર્લભતાને આપણે ઓળખવી પડશે. કૃપાળુ દેવે કહ્યું છે કે સ્વભાગને કોઈ દી ભૂલશો નહીં. સ્વભાગ યાદ આવશે તો રાજ યાદ આવશે, સ્વભાગ સમજાશે તો રાજ સમજાશે તમને. જુલ સૂત્ર જરા જુદા પ્રકારનું છે, પણ ખૂબ ચિંતન માંગેલી છે, ખૂબ ચિંતન માંગેલી છે કે કોઈ એવા સત્પુરુષને સમજવા હશે, કોઈ એવા મહાન આત્માને ઓળખવા હશે, તો એ તો અંતર્મુખ પ્રતિભા હોય છે, એના પ્રભાવથી એ પુરુષની ઊંચાઈ માપી શકાય. કે એ જેને મળ્યા એના જીવનની અંદર કંઈ ફેરફાર હતો, એના જીવનમાં કંઈ ઉપલબ્ધ થયું, માત્ર આને મળ્યા અને આનો યોગ થયો એમાં આનું આખું જીવન પલટાઈ ગયું. મહાવીરની મહાનતાને માપવા માટે બીજું કોઈ બેરોમીટર નથી. આવા અરિહંત દશા પુરુષને પણ એમ કહીએ કે ભારત વર્ષની અંદર આવો ઇન્દ્રભૂતિ નામનો આચાર્ય હતા અને વેદ વેદાંતના પારંગત અને સાક્ષાત સરસ્વતીના અવતાર અને હિમાલય જેવું જેનું ઊંચું વ્યક્તિત્વ હતું, જેની જોડમાં કોઈ નહોતું,
એ ભગવાન મહાવીરની પાસે જતા વેત એના બધી જ સંશય શંકાના નિવારણ થઈ ગયા અને એને નમુત્થણમ અરિયંતાણમ ભગવંતાણમ કહ્યું. આ મહાવીરની મહાનતા છે. બીજી ગમે તે રીતે મહાવીરને ઓળખવા જઈએ તો આપણી પાસે એની અંતરદશાને ઓળખવાનું એકેય સાધન નથી. પણ એમ કહીએ કે ઓહો, ઇન્દ્રભૂતિ જેવા 500 શિષ્ય સાથે અહીંયા એક ક્ષણની અંદર એ ભગવાન તરીકે નમસ્કાર કરી અને સર્વ સમર્પણ કરે છે. આપણે કહીએ કે ઓહો, મહાવીર કેવા હશે, પ્રભાવથી ઓળખાય છે. દીવાને ઓળખવા માટે બીજું કોઈ એકેય કોષ્ટક કામ નથી કરતું. એનો પ્રકાશ કેટલો પ્રભાવી છે, એણે કેટલા પ્રમાણમાં અંધકારને દૂર કર્યો છે, એનો પ્રભાવનો સૂચક છે. એમ આમાં જ્ઞાની પુરુષને ઓળખવા હશે તો એ જ્ઞાની પુરુષોએ જગતના જીવો ઉપર કેવો પ્રભાવ પાડ્યો છે. અંતર્મુખ પ્રતિભા એના પ્રભાવથી ઓળખાય છે. અને કૃપાળુ દેવનો આ પ્રભાવ કેટલા વર્ષો થઈ ગયા તો પણ હજી અનેક મુમુક્ષુઓના અંતઃકરણની અંદર આ પુરુષનો બોધ એ પરમાર્થ માર્ગની સાધનાનો આધાર બની ગયો છે. અહીંયા કહે છે કે ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. કૃપાળુ દેવ સ્વભાગની સ્મૃતિને ઈચ્છે છે. આમાં સત્પુરુષના, સત્શિષ્યના અને સત્સંગીઓના આપસ આપસના સ્વરૂપનું આ એક સૂક્ષ્મ સ્વરૂપને ઓળખવા પ્રયત્ન કરીએ તો આપણે સાચા મુમુક્ષુ, સાચા સત્સંગી થઈ શકીએ. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.